આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ચીનના લશ્કરી દળોએ અંકુશ રેખા નજીક વિવાદિત વિસ્તારમાં પરસ્પર સહમતિથી ફરી પેટ્રોલિંગ શરૂ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પિરાણા ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ રહ્યો. કુલ 685 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ. ઇસરોએ લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યું અને સ્પેનમાં પૂરને પગલે મૃત્યુઆંક વધીને 202 થયો. કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે રેડ એલર્ટ. સમાચાર વિગતવાર. ભારત અને ચીને લદ્દાખમાં અંકુશ રેખા નજીક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ભારતીય સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર દેમચોક વિસ્તારમાં બંને દેશોના લશ્કરી દળો વચ્ચે થયેલા ઘર્ષણના 4.5 વર્ષ બાદ અહીં ફરી પેટ્રોલિંગ શરૂ કરાયું છે. દેપસાંગ વિસ્તારમાં પણ સૈન્ય તૈનાત કરાશે. બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલી વાટાઘાટો બાદ ગત માસમાં આ સમજૂતી પર સહમત સધાઈ છે. ગઈકાલે દિવાળી પ્રસંગે ભારત અને ચીનના સૈનિકોએ સરહદીય વિસ્તારની વિવિધ ચેકપોસ્ટ પર મીઠાઈની આપ લે કરી હતી. બંને સૈન્ય વચ્ચે ગત 22મી તારીખે વાટાઘાટોની શરૂઆત થઈ હતી, જે બાદ બંને સૈન્યએ દેપસાંગ અને દેમચોક વિસ્તારમાં હંગામી તંબુઓ અને માળખા તોડી પાડ્યા હતા. સમજૂતી મુજબ ભારત અને ચીન સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા સહમત થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી 1000 મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાત સરકાર અને જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની વચ્ચેની સંયુક્ત ભાગીદારીમાં નિર્મિત થયેલો આ પ્લાન્ટ ગુજરાતનો પહેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે. શ્રી શાહે ઉપસ્થિત સૌને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા નૂતન વર્ષમાં 30% વાચકોનો વધારો થાય તેવો સામૂહિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ હતો. આ તબક્કા માટે કુલ 634 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઝારખંડમાં 34 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ, જ્યારે બીજા તબક્કામાં અન્ય 38 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પરત ખેંચ્યા બાદ કુલ 685 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. રાજ્યમાં મતગણતરી 23 નવેમ્બરના રોજ યોજાશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા અપીલ કરી છે. આ એવોર્ડ 15-29 વર્ષની વય વચ્ચેના વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. જે વ્યક્તિઓ કે સંસ્થાઓ વિકાસ અને સામાજિક સેવાઓ જેવા કે આરોગ્ય, માનવ અધિકારોને પ્રોત્સાહન, સક્રિય નાગરિકતા અને સમુદાય સેવાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં એક મેડલ, પ્રમાણપત્ર અને વ્યક્તિગતને 1,00,000 રૂપિયા રોકડ પુરસ્કાર અને સંસ્થાને 3,00,000 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
શક્તિ સે પૂરી દુનિયા પરિચિત હૈ. ખેલ સે લેકર જ્ઞાન, વિજ્ઞાન, અનુસંધાન, હર ક્ષેત્ર મે હમારી યુવા શક્તિ દુનિયા મે કિસી સે કમ નહીં હૈ. એસે હી યુવાઓ જો દેશ કો વિકસિત બનાને મે અપના મહત્વપૂર્ણ યોગદાન દે રહે હૈ, ઉનકો હર વર્ષ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સે સન્માનિત કિયા જાતા હૈ. યહ કેવલ એક પુરસ્કાર હિ નહીં બલ્કિ હમારે યુવા સાથીઓ દ્વારા રાષ્ટ્ર કી પ્રગતિ ઓર સામાજિક કાર્યો મે ઉનકે દ્વારા દિયે ગયે યોગદાન કા સન્માન હૈ.
રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટેની અરજી 1 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન ગૃહ મંત્રાલયના કોમન એવોર્ડ પોર્ટલ દ્વારા મંગાવવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. ભારતીય સૈન્યની એક ટુકડી આજે ભારત અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત વ્રજ પ્રહારની 15મી આવૃત્તિ માટે અમેરિકા જવા રવાના થઈ છે. અમેરિકાના આઇડહો ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આયોજિત આ કવાયત આવતીકાલથી શરૂ કરીને 22 નવેમ્બર સુધી ચાલશે. આ પૂર્વે ગત વર્ષે ડિસેમ્બર માસમાં મેઘાલયમાં આ લશ્કરી કવાયત યોજાઈ હતી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને પુડુચેરીના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ દેશની વિકાસ યાત્રામાં આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકો દ્વારા અપાયેલા યોગદાનને બિરદાવ્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન ઇસરોએ શુક્રવારે લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યું છે. ઇસરોનું માનવ અવકાશ ઉડ્ડયન કેન્દ્ર આ મિશનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે આકાશ સ્પેસ સ્ટુડિયો લદ્દાખ યુનિવર્સિટી આઈઆઈટી બોમ્બે દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ છે. આ મિશનનો હેતુ અન્ય ગ્રહો પર જીવનની શક્યતા અંગે વધુ સંશોધન કરવાનો તેમજ પૃથ્વીથી પરે એક બેઝ સ્ટેશન સ્થાપિત કરવા અંગેના પડકારોને શોધવાનું છે. આ મિશન ભારતના ગગનયાન કાર્યક્રમ અને ભવિષ્યના અંતરિક્ષ સંશોધનનું સમર્થન કરવા માટે અમૂલ્ય ડેટા એકત્ર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. લદ્દાખની સૂકી આબોહવા, ઊંચાઈ, રેતાળ જમીન, મંગળ અને ચંદ્ર જેવી સ્થિતિ ધરાવે છે, જે તેને એનાલોગ સંશોધન માટે આદર્શ બનાવે છે. ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ માટે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, કર્ણાટક અને માહેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ઉપરનું સામાન્ય તાપમાન વલણ આગામી 2-3 દિવસ દરમિયાન યથાવત રહેવાની સંભાવના છે. સ્પેનમાં ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ઓપરેશનલ કોઓર્ડિનેશન સેન્ટર એ અહેવાલ આપ્યો છે કે વેલેન્સિયન સમુદાયમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 202 થઈ ગઈ છે. સ્પેનિશ હવામાન એજન્સીએ દક્ષિણ પશ્ચિમ ભાગમાં હુએલ્વાના કિનારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દેશના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આજે સવારે વીજળી ન હોવાને લીધે લગભગ 40,000 લોકોને અસર પહોંચી છે. શોધખોળ અને સફાઈ કામગીરીમાં મદદ માટે વધુ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આવતીકાલે વિક્રમ સંવંત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતીઓ માટે વિક્રમ સંવંતથી નવા વર્ષનો પ્રારંભ થાય છે અને આ દિવસને બેસતું વર્ષ તરીકે ઉજવે છે. વિશ્વભરમાં ઈસવીસન પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર ભરત રાજગોર.
વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પહેલા 57 વર્ષે શરૂ થઈ, એટલે આવતીકાલે વિક્રમ સંવત 2081 શરૂ થશે. બંને વચ્ચે મુખ્ય તફાવત એ છે કે વિક્રમ સંવત ચંદ્રની કળા ઉપર આધારિત છે અને ઈસવીસન સૂર્યની ગતિ ઉપર આધારિત છે. એટલે સૂર્યની ગતિ પ્રમાણે એક વર્ષના 365 દિવસ થાય અને 365 દિવસ અને 6 કલાક ખરેખર તો થાય, એટલે દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં 1 દિવસ વધારે, એટલે કે 28ના બદલે 29 દિવસ રખાય.
હરિયાણા પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નકલી કંપનીઓ બનાવીને ગેરકાયદેસર રીતે વિદેશમાં કાળું નાણું મોકલવાના ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ વિરુદ્ધ સંપૂર્ણ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા વિદેશી કંપનીઓના ખાતામાં લગભગ 700 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે 3 આરોપીઓ દિલ્હીના રહેવાસી છે, જ્યારે અન્ય દેહરાદૂન, ગજ્જર, સોનીપત અને ફરીદાબાદના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ચીનના લશ્કરી દળોએ અંકુશ રેખા નજીક વિવાદિત વિસ્તારમાં પરસ્પર સહમતિથી ફરી પેટ્રોલિંગ શરૂ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પિરાણા ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ રહ્યો. કુલ 685 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ઇસરોએ લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.